તારીખ 1/6/1992 શ્રી રવિદ્રષ્ટિ પ્રકાશ બોલ નંબર 316, 317 અને 318 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 135
બપોરે લેવી છે કે અત્યારે લેવી છે? બપોરે નાખીએ, અત્યારે તો શું આ કર્મથી લઈએ છે, આગળ ચાલે જે શાસ્ત્ર જે કર્મથી ચાલતું હોય. બપોરે તો જનરલ ચર્ચામાં ગમે તે ચાલે. પ્રશ્ન કર્યો છે અહીંયા લેવું પછી કાલથી લઈએ તો પછી ત્યાં ના લઈએ, નક્કી કરીએ ત્યાં લેવું. અહીંયા લેવું તો કાલથી લઈએ. શરૂઆતમાં તો એમ કે બાહ્ય આલંબન હોવું જોઈએ ને, શું આમાં પણ અભિપ્રાય નો ભૂલ છે? ઉત્તર કે પહેલે સે હી મેં પરિપૂર્ણ હું, ઉસકો આલંબન ક્યા? જે પોતાથી પરિપૂર્ણ હોય એને આલંબન શેનું? આલંબન તો જે નબળો હોય, અધૂરો હોય, અલ્પ હોય એને આલંબન. તો પરિપૂર્ણ છો મારા સ્વરૂપે, એસા લેકર કે અભિપ્રાયમાં એમ લઈને બાહ્ય આલંબન સે નુકસાન હી હૈ એસે નિષેધ પૂર્વક થોડા આલંબન આ જાતા હૈ, લેકિન અભિપ્રાય મેં આલંબન નહીં હોના ચાહીએ. અભિપ્રાય મેં તો બાહ્ય આલંબન સે પહેલે સે હી નિષેધ ભાવ ના વિકલ્પ કરવાની જરૂર નથી. અને સીધી સાદી વાત એ છે કે બાહ્ય આલંબનમાં પરિણામ બહાર જાય છે, તો પરિણામ બહાર જાય એમાં આત્માને ગુણ કેવી રીતે થાય? જે પરિણામ બહિર્મુખ થઈને બહાર જાય એ પરિણામમાં આત્માને ગુણ કેવી રીતે થાય? એમાં આત્માને ગુણ થવાનો પ્રશ્ન નથી. તો કે ભગવાનની પ્રતિમાની આપણે સ્થાપના કરીએ છીએ કે બાહ્ય આલંબનમાં શું છે, એ જીન પ્રતિમા બાહ્ય આલંબન છે, જીન પ્રવચન બાહ્ય આલંબન છે, શું? તો કે ઉપયોગ વાર અનિવાર્યપણે જાય છે. શું સદમસ્તનો ઉપયોગ મુમુક્ષુનો કે જ્ઞાનીનો, બહાર જવાનો તે જવાનો જ, જો પૂર્ણપણે અંદર રહી જાય તો વિતરાગતા થઈ જાય, પણ સાધક દશામાં તો બહાર જ જવાનું છે. તો બહાર જાય તો પણ એને અંદરનો અંદરખાને મેળ ખાય, અંદરના ઉપયોગ સાથે મેળ ખાય એવો વિષય લેવો, કે અંદરમાં જીન સ્વરૂપ આત્મા છે, આલંબન લેવા યોગ્ય પોતાનું સ્વરૂપ. તો કે બહારમાં જીન સ્વરૂપ અર્યંત દેવ, તો એને બહારમાં આલંબન જીન સ્વરૂપનું લેવું, અંદરમાં જીન સ્વરૂપનું લેવું, બહારમાં જીન સ્વરૂપ. સ્વરૂપના મહિમાથી જીન સ્વરૂપ આત્મામાં સ્થિર થવાય છે. તો ઉપયોગ બહાર જાય ત્યારે પણ જીનેન્દ્રનો જ મહિમા, જીન સ્વરૂપ આત્માનો જ મહિમા ગાવો. બહારમાં એ જીન પ્રવચનનું આલંબન લેવું, એમ મેળ કરવા માટે ઉપદેશમાં એમ આપ્યું કે તું જીન પ્રતિમા થાપ દિન મંદિર બનાવ, દિન પ્રતિમાને સામે ધ્યાન કરવા બેસ, પૂજા કરવા બેસ, મહિમા કર. પૂજા કરવો એટલે મહિમા કરવો, ધ્યાન કરવું એટલે લીન કરવું. અનિવાર્યપણે ઉપયોગ બહાર જાય એના માટે એ મર્યાદિત વાત છે, પણ અભિપ્રાયની દ્રષ્ટિએ એ વાત વિરુદ્ધ છે. અભિપ્રાય તો એકાંતે અંતરમાં લીન થવાનો છે. જે અનિવાર્યપણે ઉપયોગ બહાર જાય છે તે અભિપ્રાયથી વિરુદ્ધ જઈને જાય છે, માટે અભિપ્રાયમાં એનો નિષેધ આવ્યા વિના. જો અભિપ્રાયમાં નિષેધ ન આવે તો એકાંતે બહિર્મુખ ઉપયોગ પણ કરવા યોગ્ય છે એ સિદ્ધાંત થઈ જાય, કેમ કે સામે જીન પ્રતિમા છે. ભલે સામે જીન પ્રતિમા હોય, ઉપયોગ તો અંતર્મુખ જ કરવા યોગ્ય છે, છતાં બહાર જાય જીન પ્રતિમા પ્રત્યે તો એનો નિષેધ આવ્યા વિના જોઈએ. તો જ્ઞાનનો ઉપયોગ જાય છે એમાં જ્ઞાનનો પર્યાય જે અભિપ્રાય છે તે નિષેધ કરે છે. ઉપયોગ બહાર જાય છે એમાં આચરણ પણ છે. તો જ્ઞાન છે એ વિરુદ્ધ આચરણનો નિષેધ કરે છે. કોનો આ નિષેધ કરે છે? વિરુદ્ધ આચરણનો નિષેધ કરે છે. અચારિત્ર ભાવ છે, અચારિત્રનો નિષેધ છે.
જ્ઞાનનો અભિપ્રાય પણ એક ધર્મ થઈ ગયો.
હા, એ ધર્મ છે, એ જ્ઞાનનો ધર્મ છે અને તે સમ્યક છે. એ અભિપ્રાય છે તે સમ્યક છે કે ઉપયોગ એકાંતે અંતર્મુખ રહે તેમાં જ આત્માનું ભલું છે, તેમાં જ આત્માને સુખ શાંતિ છે. બહાર નીકળે ઉપયોગ એટલી આત્માને અશાંતિ છે, એટલી આત્માને શાંતિ છે. વંદે તદગુણ લબ્ધ એ એક દોષ અપેક્ષા એવા છે. ગુણ અપેક્ષા એ જેવા ગુણ આપે પ્રગટ કર્યા એવા જ ગુણ મારે પ્રગટ કરવા છે, માટે હું વંદન કરું છું. તો જ પાછો અંદર આવી શકે ને. બહારમાં પણ આત્માનો મહિમા કરે તો અંદર આત્મામાં આવી શકે. જો બહારમાં અનાત્માનો મહિમા કરે તો આત્માનો અંદર ક્યાંથી આવે? એમ માટે એને વ્યવહાર કહેવામાં આવ્યો. એમ જોઈને એને વ્યવહાર કર્યો. કેટલી વાત છે આત્મા માટે? જીનેન્દ્ર પરમાત્મા પણ અનાત્મા છે, સિદ્ધ પરમાત્મા પણ અનાત્મા છે. કેમ કે એ પોતાનો આત્મા નથી, એ પોતાનો આત્મા નથી. એ તો અંદરમાં ને અંદરમાં ગુણભેદ છે, તે દ્વૈત છે. અંદરમાં ને અંદરમાં જ્ઞાન દર્શન ચારિત્ર પ્રયોગ ગુણ પર્યાય એવા ભેદો તે દ્વૈત છે, અને અભેદ અનુભવમાં રહેવું તે અદ્વૈત ભાવ છે. દ્વૈત ભાવ ને અદ્વૈત ભાવ અંદરમાં ને અંદરમાં છે. એમ છે શીડીમાં, તો ઉપલી શીડીમાં નીચલી છોડી છોડીને ઉપલી શીડીમાં જવાય ને પગથિયામાં. નીચેનો છોડો તો ઉપરનો પગથિયામાં જવાય, નીચે પકડી રાખે ને ઉપર ઉપર કેવી રીતે જાય? એ અભિપ્રાય નક્કી કરવું એટલે અભિપ્રાયમાં એ વણાઈ જવું જોઈએ, તો જ તમને બાહ્ય ભાવનો નિષેધ આવે. કેમ કે અવલંબન લેવાનો ભાવ તો અધૂરો છે, નબળો છે, અપૂર્ણ છે. અપૂર્ણ છે એટલે બાહ્ય અવલંબન લે છે. હવે પણ સ્વરૂપે હું પૂર્ણ છું એ અભિપ્રાય હોવો જોઈએ, તો નબળાઈનો નિષેધ આવે. નહીંતર નબળાઈનો નિષેધ ન આવે, એ પણ કરવા યોગ્ય છે, એ પણ કરવા યોગ્ય છે. જે લોકો અભ્યંતર માર્ગને જાણતા નથી એ લોકો શું કરે છે, જેટલી થાય એટલી પૂજા કરો, જેટલી થાય એટલી ભક્તિ કરો. પણ આજે અમારે પૂજા 8 કલાક ચાલી, ઠીક શું કે આજે અમારે જે પૂજા હતી એ 8-8 કલાક ચાલી. પછી એકાંત થઈ જાય એનો, એને એમાં અંદરનો માર્ગ હાથમાં ન આવે. રાગની તીવ્રતા થઈ ગઈ, છીંડુ આપ્યું નથી, નિષેધ કર્યો છે છીંડાનો, તો એનો નિષેધ કર્યો છે. પણ અનિવાર્યપણે આવી જાય, નિષેધ ન હોય તો બોગદું થઈ જાય, પણ નિષેધ હોય તો ક્યાંથી થાય? તો એ સાંકડું થતું જાય, સાંકડું થતું જાય. તે પણ ક્ષણ ક્ષણ મન વચન કાયાની પ્રવૃત્તિ પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં અંતે થાય નિજ સ્વરૂપમાં લઈ ગઈ. મતભેદ હું મારવા લઈએ, મતભેદ કોને કહેવો, એના અભિપ્રાય વિરુદ્ધ જાઓ એટલે લાકડી ખાવી પડે એવું થાય. અત્યારે એક સમયસારના પુણ્ય પાપના અધિકારમાં નિરૂપણ કર્યું છે કે મોક્ષ હેતુ તિરોધાનાત બંધ હેતુ બંધત્વાત સ્વયં એ બધો. એવું પુણ્ય પરિણામ કેવા છે કે મોક્ષ હેતુ તિરોધાનાથ, મોક્ષના કારણો એ બંધ કરી દે છે, તિરોધાન એટલે એને નાશ કરે છે, બંધના કારણોનો અવરોધ કરે છે, મોક્ષના કારણોનો અવરોધ કરે છે. બંધત્વાત સ્વયં એ વજો, અને પોતે સ્વયં બંધ સ્વરૂપ છે પુણ્ય બંધ. મોક્ષ હેતુ તિરોધાયી ભાવત્વાત, મોક્ષના કારણનો નાશ કરનારો ભાવ હોવાથી તત નિષિદ્ધ્યતે, એનો નિષેધ કરવામાં આવ્યો છે. આ 108 નંબરનો શ્લોક છે અમૃતચંદ્રાચાર્ય. આંકડો પણ બહુ સારો આવ્યો છે, 108. મુનિના જે 108 ગુણ હોય છે એ પોતે ટીકા કરે છે રાજમલજી, એ બહુ સરસ બોલે છે. યહાં કોઈ જાનેગા, કોઈ એમ જાણશે કદાચ કે શુભ અશુભ ક્રિયારૂપ જો આચરણરૂપ ચારિત્ર હે સો કરને યોગ્ય નહીં હે. ઉસી પ્રકાર વર્જન કરને યોગ્ય ભી નહીં હે. શુભાશુભ કાર્ય છે કરવા યોગ્ય તો નથી, પણ ત્યાગવા યોગ્ય નથી, એની પણ જરૂર પડે. માટે એ પણ થોડું રાખવું એમ અભિપ્રાયમાં ભૂલ કરે. હા, ઉત્તર એ જ પ્રકાર હે કે વર્જન યોગ્ય હે, ત્યાગ કરવા જેવો છે. કારણ કે, કારણ શું કે વ્યવહાર ચારિત્ર હોવા દુષ્ટ હે, વ્યવહાર ચારિત્ર હોવાથી તે દુષ્ટ છે, અનિષ્ટ હે ઓર ઘાતક હે. 3 શબ્દ વાપર્યા છે વ્યવહાર ચારિત્ર માટે, દુષ્ટ છે, અનિષ્ટ છે ને ઘાતક છે. ઇસલિયે વિષય કષાય કે સમાન ક્રિયારૂપ ચારિત્ર નિષેધ હૈ એસા કહેતે હૈ તદ નિષિધ્યતે. આમ છે અભિપ્રાય તો આમ છે. પછી જે થઈ જાય એનો નિષેધ આવે. એમ લાગી પડ્યા બધા નિષેધ ભેગા છૂટી ગઈ, કેમ કે અંદર નો માર્ગ ન રહ્યો હાથમાં. બહાર નું છું કે ભાઈ આ જ્ઞાનીઓ પણ કરે છે, પણ એ નિષેધ પૂર્વક કરે છે, એ કરે છે માટે આપણે કરો તારે એકાંત થઈ ગયો. એને અનેકાંત છે, કરે છે ને નિષેધ છે એવું અનેકાંત છે એને. હું એકાંતે કરે છું એને, એની કોપી કરો, નકલ કરવા જાય છે એમ થાય. ત્યાગવા માટે અંગીકાર કરવો ને ત્યાગવો છે, પછી નથી ત્યાગા તો થઈ જાય છે એમ ત્યાગ થતો નથી માટે થઈ જાય છે એ બીજી વાત, પણ અંગીકાર કરવો એ અભિપ્રાયમાં વાત છે. અભિપ્રાય વન સાઇડેડ છે એમ કેમ છે, પ્રવૃત્તિ બે સાઈડ ની છે હા, પણ અભિપ્રાય એક તરફે છે એમ
લેવું છે.
ભાવ છે ને, અભિપ્રાય તો ભાવ છે, અભિપ્રાય ની અંદર જે ભાવ છે એ સિદ્ધાંતિક વાત છે, આચરણમાં બાંધછોડ કરવી પડે. સિદ્ધાંતમાં બાંધછોડ ચાલે, સિદ્ધાંતનો અમલ કરવા જાઓ તો પક્ષી બને. સિદ્ધાંતનો અમલ કરવા જાઓ ને શક્તિ ઓછી હોય, અમલ કરવા જતાં શક્તિ ઓછી હોય બીજી વાત કે ઓછો આચરણ થાય, પણ સિદ્ધાંત ફેરવાય નથી કાંઈ. આ તો પોતાની શિથિલતાને કારણે આખો સિદ્ધાંત બદલી નાખો કે નહીં, આમે બરાબર છે, આમે બરાબર છે, આ એમાંથી અનિષ્ટ ઊભું થાય છે. હા, આ બધા ફેરવાની વાત છે. સિદ્ધાંત છે એ વસ્તુનું સ્વરૂપ છે, વસ્તુનું સ્વરૂપ બદલી શકાતું નથી. બદલવા જાય અભિપ્રાયમાં તો પોતાનો અભિપ્રાય મિથ્યા થાય અને એનું નુકસાન પોતાને થાય એમ. અને એ અભિપ્રાય તો ચોથા ગુણ સ્થાને ઘડાઈ ગયો, તરમુખ થયો ત્યારે અભિપ્રાય ઉભો થઈ ગયો, ઘરે મારી અનંત કાળાવલી હવે પછી આત્મતત્વના ભોગવતામાં જ બહો, પછી હવે આચરણમાં આવ્યા. આચરણમાં પણ જેટલું સ્ખલન થાય છે એટલો નિષેધ કરે છે, જેટલું સ્ખલન થાય છે એટલો નિષેધ કરે છે. એનો અર્થ જ એ છે કે જે આત્મા મુનિ થયો તે આત્મા કેવળ જ્ઞાન લેવા માટે તૈયાર થયો છે, એનો પ્રતિ સમયનો પુરુષાર્થ કેવળ જ્ઞાન લેવા માટે છે, પછી નથી લઈ શકાતો એ પોતાને ક્ષતિ છે. એ ક્ષતિનું અનુમોદન કેમ કરે, ક્ષતિનું અનુમોદન કરે તો એ પડી જાય, તો નીચે પડી જાય. એટલે એ તો કેવળ જ્ઞાન લેવા જે તૈયાર થયો છે, કેવળ જ્ઞાનનો પુરુષાર્થ માંડ્યો છે એને, રાત દિવસ ઊંઘતા પણ નથી, ઊંઘે જેવું નહીં, વધારે વધારે ઊંઘે તો એ અંતર્મૂર્તની અંદર ઉંદરા છોડી દે, બાકી તો ઊંઘતા નથી. ઘણા મુનિઓ તો મહિનાઓ સુધી દિવસો સુધી ઊંઘે જ નહીં, એને ઊંઘે જ ના આવે. કેવળ જ્ઞાન લેવા નીકળ્યા છે કે વાત છે, પ્રતિજ્ઞા ખોટી લીધી ને. ખરેખર તો તમને કહું, સામાયિકના અર્થની ખબર નથી, શબ્દાર્થની ભાવની તો ક્યાંથી ખબર હોય. સમ વત્તા આય વત્તા ઈક એનું નામ સામાયિક. સમ્યક પ્રકારે વિતરાગ ભાવે અંતર્મુખ થઈને એક ઠેકાણે આત્મામાં ઈક, એટલે એક ઠેકાણે આત્મામાં એકાગ્ર થઈને આવવું એનું નામ સામાયિક છે. ભાઈ શબ્દના અર્થની ખબર નથી, સંભાવથી આત્મામાં આવવું એમાં સંભાવ એટલે શું એ ખબર નથી. એક સ્થાનિક વર્ષીને આરજા હતા, આવ્યા હતા વટની રોડ ઉપર છે ને ઉપાશ્રય, ભાઈ આવ્યા હતા, જરાક મળવું છે, અપૂર્વ અવસર સમજાવો ને કે સર્વભાવથી ઉદાસીનની વૃત્તિ કરી શરૂઆતમાં આવે ને, બે ત્રણ બહેનો હતા આરજા, અમારે સમજવું છે આ અપૂર્વ અવસર સમજાવવા, ખબર છે કે આ લોકો શ્રીમદનો વાંચે છે. સર્વભાવથી ઉદાસીનની વૃત્તિ કરી, કે આ ઉદાસીનતા એટલે શું કહેવાય, કે હું તો વિચારમાં પડી ગયો કારણે દીક્ષા કેમ લીધી છે. હા, ઉદાસીનતા શું એ જે શબ્દના અર્થ એને ખબર નથી, આ દીક્ષા લઈને કેવી રીતે બેઠા છે. બીજા એક બે બેન તો દીક્ષા લેવાની તૈયારીમાં હતા, એ તો આપવા જણા આ રહ્યા હતા. તો કલાક દોઢ કલાક સાંભળ્યું બરાબર, રસ લેતા હતા. પછી પાછા ક્યાં ખોવાઈ ગયા ખબર નથી. ભાઈ સાહેબ મને તો બહુ સારું લાગે છે, પણ હવે અમે તો અમારે તો કંઈ બહાર નીકળી શકાય નહીં ને બેટું બધું સમાજમાં ઉવાપો થઈ જાય, એટલે આ હું આ બંધનમાં પડ્યા કીધું. તમે વધારે બંધનમાં પડ્યા, હવે તમે ભલે લીધી પણ આને તો લેવડાવવા લેવડાવવાનું કહે તો કે ના એ તો અમારે અમને થોડાક તો પછી એને લેવાની જ છે કે પૂછ્યું હતું કૈલાસ સાગરજી ને, એક વાર પૂછ્યું હતું કૈલાસ સાગરજી ને, આપણે મેળાય પેલા પહેલી વખત મેળાય ત્યારે દીક્ષા આપવાના હતા. ધર્મચંદ ને પરમાનંદ ને બે દલાલભાઈ હતા ને ધમાપામાં, એને દીકરીઓને દીક્ષા આપી વાત છે. દીક્ષા હું જોઈને આપો છો, એનામાં સમ્યક દર્શન જોઈને આપો છો, કેમ કે તેથી પેલા સાગરજીને સમ્યક દર્શન એ વ્યાખ્યા નહોતી આવડતી. મેં કહ્યું સમ્યક દર્શનની વ્યાખ્યા કયો, પહેલેથી એમણે સૂચના આપી હતી કે તમે સમયસાર નિયમસાર ને પ્રવર્તનસારને બધા ગ્રંથો લેતા આવજો. એક થેલીમાં પુસ્તકો લઈ ગયા હતા અમારા હટીચંદભાઈ હતા ને, હટીચંદભાઈ ચાલવા એની હારે એને ડાયાભાઈ ને બે સાથે હતા. સમ્યક દર્શનની વ્યાખ્યા શું, ઓકે એમ કરો ને કે તમે પુસ્તક મૂકતા દેજો, હું તમે પુસ્તક મૂકતા દેજો, હું બપોરે પુસ્તક જોઈને વ્યાખ્યા લખી રાખીશ. હવે સમ્યક દર્શનની વ્યાખ્યા લખવા માટે એને શાસ્ત્ર જોવાનું બાકી હતું, કહેવાય આચાર્ય આટલું અંધારું છે. હવે દીક્ષા શું જોઈને આપતા હશે, ચોથું ગુણસ્થાન જોઈને આપો છો, કયા ગુણસ્થાને નક્કી કરીને આપો છો. સમ્યક દર્શનની વ્યાખ્યા તો તમને આવડતી નથી, શું આવું અંધારું ચાલે સંપ્રદાયમાં, આટલું બધું અંધારું ચાલે. પછી ઠીક હતું એ અભ્યાસ કર્યા પછી, પછી વલણ સારું હતું. પછી હું બે ત્રણ વખત ગયો શ્યોર, અમે રસ્તા જતા આવતા અમને ઓળખાણ હતી, બહુ શાંતિથી સાંભળતા હતા ત્યારે તો ઘણું શાંત. પછી બહુ ઘણા નરમ, બહુ નરમા છે હમણાં, પહેલાં જરા ફૂંફાડા મારતા હતા પહેલી વખત મળ્યા ત્યારે તો, હે બહુ બધા એકદમ લાઈન ઉપર આશા અમને કાંઈ ખબર નહીં આવી. છેલ્લે વખતે તો ત્રીજી વખતે તો હાથ જોડ્યા છે, તમારો ઉપકાર છે, આ જીવન હું ભૂલીશ નહીં છે. આ વાત છે બીજી જાતની છે, સમજાતે સમજાતી સમજાવવાનું સમજાવો. બહુ પછી તો ઘણા ગરમ થયા, બહુ મોટા આચાર્ય આમ તમે હા અમદાવાદમાં કામ કરી ગયા હતા ને, પાલખી ઉપાડવાના 70 લાખની ઉછામણી આવી, અને પાલખી ઉપાડનારે 70 લાખના ઉછામણી લીધી. કેટલું બધું સંપ્રદાય જેમાં અમે એકવાર અમારી ચર્ચા ચાલતી હતી બરાબર, ભાવનગરથી બીજા આચાર્ય છે એ વિહાર કરતા કરતા આવી પડ્યા શિવ આગળ, હે નહીં પ્રભુ સૂર્ય હતા, હે શિષ્ય હતા. અમે તો એક ખાનગી રૂમમાં બેઠા હતા, રૂમ બંધ કરીને, કારણ કે બધા આવે સારું મોર લાગે, મારા જોઈને સાંભળવા આવે એ તો સારું મોર લાગે. પછી એમના એક શિષ્ય આવીને સમાચાર આપ્યા કે મારા સ્થાન વિહાર કરતા કરતા પહોંચી ગયા છે, સમાચાર તો આવી ગયા બધું છે કે આ ટાઈમે પહોંચવાના છે, પહોંચી ગયા છે. તો બધા બેઠા કે એમને આવવું હોય તો અહીંયા વાંધો નથી, ત્યાં બેસવો હોય તો અમારા ઘરનું સરકાર ચાલે છે, તો પૂરી થયા પછી હું આવીશ એમ એમને કેવડાવો. એટલે ઓલા આવ્યા કે ધર્મચર્ચા ચાલે છે, થોડી શું છે લાવ ને, એ લોકોમાં ધર્મચર્ચા ભાગ્યે જ ચાલે. એટલે આવ્યા એ રૂમમાં અને એમની બાજુમાં બેઠા. એટલે કે મારા ધર્મચર્ચા ચાલે છે, આપને શું પૂછે ત્યાં સુધી બેસી શકો છો, બંધન નથી, બેસવામાં વાંધો નથી અને બેસવા માટે બંધન પણ નથી. ચલાવો ભાઈ. નિસર પૂછે વગર શરમે, કાંઈ એને નાનપની ઓલા મહારાજ બેઠેલા તોય પૂછે આનું શું આનું શું આનું. ડિંગ થઈ ગયા. પહેલાં તો એને એમ લાગ્યું વાણી આવા આવ્યા છે તો મહારાજ એને સમજાવતા હશે, ધર્મ ચર્ચા ચાલે છે એટલે મહારાજ એને સમજાવતા હશે ને સમજવા બેઠા હશે. એને જોયું કે આ તો હાણું જુદી જ વાત છે, આ તો આને સમજાવે છે, એને પૂછે છે એના રૂપથી. એટલે થોડી વાર તો એ હશે બે જ રહ્યા. થોડી વાર પછી એ વાત એને ગયા 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 પછી મેં પૂછ્યું વાત તમને તકલીફ નહીં થાય ને, મને કે હું હવે કાંઈ કોઈ દરકાર નથી કરતો, કે જેને જેમ કરવું એમ કરે કે. અને એ બધા કે આત્માને કેટલામાં છે એ બધી અમને ખબર છે, એ અમને કાંઈ કાચના ઘરમાં બધા બેઠા છે, કોઈ વથરો મારે એવું નથી કે. એ બધા કાંઈ એને કોઈને કક્કાના અક્ષરની ખબર નથી કે, આપણી ચર્ચામાં એને કાંઈ ચાંચ ભૂલે નહીં કે, એને એમ લાગે કે તો બહુ ઊંચી ચર્ચા ચાલે છે, એ શું આપણને કહે કે કાંઈ સમજે જ નહીં કે આમાં કઈ બોલે નહીં કઈ કરે નહીં. બહુ બધો અંતર અંદર એમ કે ભાઈ આમ કરતા હતા, પણ એનું કોણ અમે સાંભળીએ, અમે કાંઈ સાંભળતા નથી. વળી પાછા તમે ત્યારે ત્યાં મારે શક્તિ તો મારામાં કામ કરે કે બીજામાં કામ કરે એ તો કયો. મારું ધ્યાન આત્મામાં કેમ સ્થિર થવાતું નથી કે, પણ નિર્ણય કર્યો છે આત્મા કેવો છે, જેમાં એકાગ્ર થવું છે એનો નિર્ણય કર્યો છે, એનો નિર્ણય જ્યાં હોય ત્યારે ટકવાનો ક્યાં પ્રશ્ન ઉભો થાય. નિર્ણય કેવી રીતે થાય એ ખબર છે. એ બધી લાંબી થોડી વાત કરી દંથી કે છો, આ તો આપણે હાવ વાત જ જુદી છે, આ તો મેં ખબર જ પડતી નથી આપણને, તો આનો અર્થ એવો છે કાંઈ વિચાર્યું જ નથી, સમજાયું જ નથી એવું લાગે. પછી કહેતા હતા મહિનો દોઢ મહિનો ભાવનગર આવવું છે, વિચાર કર્યું છે તમારા સત્સંગ માટે જ મહિનો દોઢ મહિનો આવવું છે. હા એને લઈ ગયા રાજસ્થાનમાં પહેલાં, પછી રાજસ્થાનમાં ગયા હતા કંઈક પણ કળા કરવાની, પછી ત્યાંથી આવ્યા અમદાવાદ ને, વળતા અમદાવાદ આવ્યા એમાં કાળ કરી ગયા. અમે ઉંમર લાયક તો હતા વૃદ્ધો હતા. હા એ કાંઈ ખબર નથી, શુદ્ધોપયોગની ખબર નથી, વિતરાગતાની ખબર નથી, પંડિતોને ખબર નથી, મુનિઓને ખબર નથી. એ તો દિગંબરની હાલત છે, પછી શ્વેતાંબરનો તો અફસોસ ક્યાં કરવો. દિગંબરોને અત્યારે મુનિ થયા છે ને વિદ્વાન થયા છે એને ખબર નથી. આ તો ગુરુદેવે આટલું બહાર પાડ્યું, લોકોને ખબર પડી સમજતા ત્યાં, બાકી તો હા અંધારું જ થઈ ગયું છે. ત્રણેય સંપ્રદાયમાં ઘોર અંધકાર હાલે છે.
મૃત્યુ કે સમય કોઈ મુજે સુનાવો એસા ભાવ જબ ઉઠતા હૈ, મૃત્યુ વખતે કોઈ એમ કે મને સંભળાવો નમસ્કાર મંત્ર સંભળાવો, કઈ સારી વાત ધર્મને સંભળાવો આત્માને, તબ તો સ્વયં કે તૈયારી નહીં હૈ. ત્યારે તો એને પોતાની આત્મામાં સાવધાન થવાની તૈયારી નથી, એટલે એને બારમાં બીજાની વાત સાંભળવાનો આલંબન લેવાનો વિચાર આવે છે. જિસે અંદર મેં સ્વરૂપ કા ઘોરણ ચલ રહા હૈ ઉસકો કોઈ દૂસરા સુનાવે એસા વિકલ્પ નહીં ઉઠતા, એને બીજાને સાંભળવાનો વિકલ્પ ન આવે, એ પોતાના ગોલનમાં ઊંડો ઉતરી જાય. ઉસકો તો ઉસ સમય અધિક બલ હોય તો નિર્વિકલ્પતા આ જાતી હૈ. એવા એવા જો કોઈ હોય, કોઈ તો એવા હોય પુરુષાર્થવંત જીવ હોય તો મૃત્યુના સમયે એને નિર્વિકલ્પતા આવી જાય. હવે એ જે નિર્વિકલ્પતા જો આવી જાય તો દેવલોકમાં થઈને એને વધારે ભાવ ન હોય, આગળના એક વાતમાં નીચે નીકળે છે. જો દેહાંત કારણે શુદ્ધોપયોગમાં દેહ છોડે તો એ દેવલોકમાં જઈને મનુષ્ય થઈને અહીંયા અત્યારે જો આ કાળમાં કોઈ શુદ્ધોપયોગમાં દેહ છોડે એકાલતા રહેવાય, એમના એક ગુણમાંથી આગળ નીકળશે. આગળ એ પોતે કાયદું છે, એ રીતે આત્મામાંથી કાયદું છે. એટલે એવું પાછળ ને પોતે ન કે મારે આમ થવાનું, પણ આવું કોઈને થાય તો એક અવતારી હોય એમ કહે. અધિક બળ હોવે તો નિર્વિકલ્પતા આ જાતી હે, તો ના પુરુષાર્થની અંદર ચાલુ જોઈએ. અને એ સ્વરૂપની અધિકતામાં વિશેષપણે રહેવા માટે બહારમાં મને કોઈ ધર્મ સંભળાવો એવો વિકલ્પ નથી આવતો એમ કે એને એવો વિકલ્પ છે ના, કેમ કે એટલો ઉપયોગ એને બહાર નથી લઈ જવો, એને પોતાના અંદરમાં સ્વરૂપ પ્રત્યેની અધિકતા વિશેષ કરવી છે. એ પુરુષાર્થમાં લાગેલા છે એમાં વિક્ષેપ પડી જાય, એ વિક્ષેપ ન પડે એટલા માટે સુભાષભાઈ એમ જ કર્યું છે. અંબાલાલભાઈને મોકલ્યા હતા ધીમેજીને તો ખબર હતી કે હવે આના છેલ્લા દિવસો છે, તમે જાઓ સેવામાં. જોયું કે હવે આજે છેલ્લો દિવસ છે એને સંભળાવવા મીડ્યા, સંભળાવ્યા તું મને વચ્ચે વિક્ષેપ નહીં પાડવો. હું કંઈ એવો અત્યારે કંઈ બીજું બીજા વિચારમાં આવું કે બીજો મારો ઉપયોગ થાય એમ તને લાગે છે કે આમ હું પૂછું. અત્યારે હવે આ છૂટવાનું ટાણું છે એ પોતે વાત કરે છો, અડધી કલાક કલાક પહેલાં વાત કરે કે હવે છૂટવાનો સમય આવ્યો છે ત્યારે હવે શું કંઈ મારે દેહ છૂટવાની વખતે હું બીજો ઉપયોગમાં જાઉં એમ તને લાગે છે કે? તો હમણાંમાં મને કહે હું મારો બરાબર મારી સુરતી છે મારો આત્મામાં બરાબર ખ્યાલ છે એવું એટલે સરસ લાઈને સમાધિ મરો સાંજ પૂરતી સંભળાવવાની ના પાડી દીધી. અંબાલાલભાઈ સંભળાવતા હતા ને સંભળાવવાની ના પાડી દીધી નહીં એની પણ સર. જેવો રસ લીધો હોય અધિકતામાં જુઓ ને, આપણે માનો કે કોઈ 25 વર્ષે જેના ઉપર અતિરાગ હોય એવા ઘરની વ્યક્તિ ઘરમાં આવે તો પછી એની અધિકતા કેવી રીતે કરે? અધિકતા રહેવી એટલે શું? એની અધિકતા રહેવી અધિકતા જ રહેવી છે. હા, એની મુખ્યતા એવી રહી થઈ જાય એવી મુખ્યતા. પૂછે વાત વાતમાં એમ કે ભાઈ હમણાં અમારે ફલાણા આવ્યા છે ને હવે અત્યારે હમણાં નહીં આવીએ, ક્યાંય બધા પ્રોગ્રામ ડ્રોપ કરી નાખે. अपाय अधिकता बात बात में ही बात आगे थी जाए अधिकता हो यानी बात आगे थी जाए मीठी हारी पहली हो हीरो जड़ी ने दिखाड़ी में तो हूँ करें अधिकता रिया करती हुआ है નીકળી દેખાડવા માટે જમણ વાર કરે વિયા માણ્યા છે એવું છે સારું નામ અધિકતા અધિકતા શું કે છે અધિકતા એટલે અધિકતા બધાથી અધિકતા એનું નામ અધિકતા ઊંડાઈમાં તો બધું આવડે છે ખવડું નથી આવડ્યું ઊંધું તો બધું આવડે છે નથી આવડું કેવું એવું એક દ્રષ્ટાંત આવે છે તમે જમવાનું કીધું ડોશીમાં હતા ઘરડે ઘટ પણ બહુ મીઠી હારી નવી ઘડાવી મીઠી બતાવવાનું મન થયું ગામને ગામને આખા ગામને કેવી રીતે મીઠી બતાવી નાનું એવું ઝૂંપડું હતું હળગાવ્યું હળગાવ્યું એટલે ગામ થઈ ગયું ભેગું નાના ગામડામાં તો એક આગ લાગે છે એ મારી ઝૂંપડી હળગે એ હળગે મારી ઝૂંપડી હળગે થઈ મીઠી બતાવવા ઝૂંપડી હળગાવી એનું નામ અધિકતા ઝૂંપડી ભલે પડી જાય પણ મને જેની અધિકતા છે એ કામ થવું જોઈએ આપણે ક્યાં સુધારો કરવો સુધારો થવો હશે તો થશે આપણે કરવો એ ક્યાં પ્રશ્ન છે આપણે હમણાં શું વિચાર્યું યોજના ન કરવી કાંઈ યોજના ન કરવી જેવા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ હશે ને વિકલ્પ આવો હશે એ આવશે યોજના ન કરવી ત્રણસો ને અઢાર સ્વ દ્રવ્ય મેં જમજાના જો એક હિ કર્તવ્ય હૈ શું સ્વદ્રવ્ય મેં જમ જાના જો એક હિ કર્તવ્ય હૈ વો ભી પરિણામ કી અપેક્ષા છે એ કર્તવ્ય પણ પરિણામની અપેક્ષામાં મર્યાદામાં છે મેરી અપેક્ષા છે તો એટલે મારા મૂળ સ્વરૂપની અપેક્ષા તો મેં કૃત કરતી હિ હું કુછ ભી મુજે કર્તવ્ય નહીં હૈ તો કે પુરુષાર્થ કરવો કે નહીં કે પણ મેં તો અનંત વિરી કે ખાણ હું જ્યાં હું અનંત વિરીની ખાણ છું પછી મારા સ્વરૂપમાં એવા એવા એસે મેરે સ્વરૂપમાં કુછ ભી કરના એ ભ્રાંતિ કંઈ કરવું એ ભ્રાંતિ છે પરિણામની મર્યાદામાં જે થવું હોય તે થાય મારામાં કંઈ કરવાનો પ્રશ્ન રહેતો નથી એવો જે હું કૃતકૃત છું એમનું જે સ્વરૂપ આશ્રિત પરિણામ એ કૃત કૃત્યતા ધારણ કરે છે વૃદ્ધિગત થઈને પૂર્ણ કૃત કૃત પરિણામ પણ થઈ જાય છે સ્વરૂપનો લાભ લઈને પરિણામ પણ પૂરું પૂરેપૂરો લાભ લઈને પોતાની પૂર્ણતાને પામે છે કોણ પરિણામ હું તો પહેલેથી જ છું પૂર્ણ એમ લેવું છે આ દ્રષ્ટિ પરિણમે તો સમ્યક દ્રષ્ટિ પરિણમે ત્યારે કેવી હોય એની વાત ચાલે છે એને સમ્યક દર્શન કહે છે સમ્યક દ્રષ્ટિ કહે છે દ્રવ્ય દ્રષ્ટિ કહે છે એ દ્રષ્ટિ પરિણમે ત્યારે એનો ભાવ શું હોય છે કે એનો ભાવ એમ છે કે હું કૃત કૃત પરિપૂર્ણ છું જે કાંઈ પરિણામની અપેક્ષાએ સ્વરૂપમાં જામી જવું, પુરુષાર્થ કરવો, એ બધી વાત પરિણામની અપેક્ષા એ અપેક્ષિત એટલે મર્યાદિત છે, મારા સ્વરૂપની અપેક્ષા એ નહીં. એવું જે દ્રષ્ટિમાં આવે છે એ પરિણામની અંદર જમાવી દે છે. સ્વરૂપ દ્રષ્ટિ, એવી સ્વરૂપ દ્રષ્ટિ પરિણામની અંદર જમાવી દે છે. આવું વાત છે. એને નિર્ણય કરવો જોઈએ, એને આ પ્રકારે પ્રયત્ન ચાલશે નહીં. કૃત્રિમ વિકલ્પ કરશે પણ વિકલ્પનું ફળ નહીં આવે, અથવા કૃત્રિમ પ્રયત્ન છે એક આખરમાં કૃત્રિમ છે અને એમાં કલ્પનાએ ચડવાની અવકાશ વધારે છે, કાંઈ ને કાંઈ પછી કલ્પનાએ ચડી જશે. એટલે રીત તો એ છે કે પહેલાં નિર્ણય કરો, એ એનો ક્રમ છે. ક્રમ ભંગ કરવાથી કે ક્રમમાં વિપર્યાસ કરવાથી કોઈ કાર્ય નહીં સધાય, કાર્ય સધાતું નથી. કેમ કે આ તો વૈજ્ઞાનિક વસ્તુ સ્વરૂપ છે, એનો તો શેરની રીતે જ થાય, બીજી રીતે કેવી રીતે થાય? આ તો દ્રષ્ટિ પરિણમે છે ત્યારે આવું કામ કરે છે. પોતે દ્રષ્ટિના પરિણમને પ્રકાશવું છે, પોતાની દ્રષ્ટિના દ્રવ્ય દ્રષ્ટિના પરિણમને પ્રકાશવું છે, એના ઉપરથી તો દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ ના પાડે. હા, મોક્ષ માટે એ દ્રષ્ટિ કેવી રીતે કામ કરે છે અને એથી વિરુદ્ધ દ્રષ્ટિ ન થઈ જાય એની સાવધાની રાખવા માટે. કેમ કે ઉપદેશ તો પરિણામ આશ્રિત છે, બધો તમામ ઉપદેશ શા માટે કર્યો? પરિણામ સુધારવા માટે કર્યો. પણ પર્યાય દ્રષ્ટિનો નિષેધ છે, એ ઉપદેશમાં પણ એક વિભાગ, એક ડિવિઝન એવું છે કે જેમાં પર્યાય દ્રષ્ટિનો નિષેધ છે, એવો પણ ઉપદેશ છે. એટલે પરિણામ સુધારવા અને પર્યાય દ્રષ્ટિનો નિષેધ, એનું અવિરોધ પણ સાધવું જોઈએ. એમાં વિરોધ ન રહેવો જોઈએ. આ તો દ્રષ્ટિ પરિણમે છે એનો ભાવ બતાવે છે. એ દ્રષ્ટિ પરિણમે તો સમ્યક દ્રષ્ટિ કેવું કામ કરે, કેવી રીતે કામ કરે છે, શું કામ કરે છે, એટલું બતાવ્યું છે. અને કાર્ય આ રીતે થાય છે. મોક્ષ માર્ગમાં જ્ઞાનીઓ પોતાને કાર્ય સાધના આરાધના આ રીતે સાધે છે. દ્રષ્ટિના બળે તમામ ધર્માત્માઓ મોક્ષ માર્ગમાં આગળ વધે છે, દ્રષ્ટિના બળે આગળ વધે છે. ફૂટ લાગે છે દ્રષ્ટિના પરિણામમાં, ફૂટ લાગે છે જેમ સહસ્ત્ર ફૂટી અગર અબ્રગ વસમાં. અબ્રગ તો એનું એ છે, પણ હજાર વખત ફૂટ આપ્યો હોય તો એની તાકાત બીજી હોય, એમ શક્તિ વધે છે. દ્રવ દ્રષ્ટિથી ના પરિણામથી આ રીતે પોતાના સ્વરૂપની શક્તિ વ્યક્ત થાય છે, પ્રગટ થાય છે, પૂર્ણતા પ્રત્યે આગળ વધે છે. એનો કાર્યનો પ્રકાર, કાર્યની વિધિ આ રીતે છે. તો કલ્પના થાય, ગ્રહ મિથ્યા થાય, કલ્પના થઈને ગ્રહ મિથ્યા થાય. કેમ કે પૂર્ણ કરતી કરતી તો એને દેખાતો પણ નથી, તો પછી એ કંઈ કલ્પના જ કરશે ને એની. જેણે ગુલાબનું ફૂલ જોયું નથી એને એમ કહે કે ગુલાબનું ફળ ગુલાબી હોય, તો કે ગુલાબી કેવું? તો કે સાહેબ રતાશ પડતું હોય. તો કે રતાશ ચોખ્ખું તો કે ના, ચોખ્ખું લાલ નહીં કે એની અંદર સાહેબ જાંબલી રંગ ભેળવો હોય ને ત્યારે જરાક એવું થઈ જાય, એવું ગુલાબી હોય. લાલમાં જાંબલી ભળે ને ત્યારે ગુલાબી થાય કે શું? એટલે પછી હવે કંઈ રંગ તો એને જોયો ન હોય, પછી કલ્પના કરે આવું હશે ત્યારે આવું હશે ત્યારે આવું હશે, એમ ભૂલ થઈ જાય. અહીંયા તો શું છે કે સ્પષ્ટ અનુભવાંશ વડે સ્વરૂપ નિશ્ચય કરવો જોઈએ. પ્રત્યક્ષ અંશે અનુભવાંશ એટલે પ્રત્યક્ષ અંશ સ્પષ્ટ अनुमान कल्पना नहीं, ये भी बात એટલે એ વગર તો આગળ ચાલવાની વાત છે. નિર્ણય વગર અમથું કયું કામ થાય છે? કયું કાર્ય તમે નિર્ણય વગર કરો છો એ બતાવો. કાર્યનો નિર્ણય કર્યા વગર કોઈ કામ કરો? દરેક કામમાં નિર્ણય તો પહેલા જ કરવો પડે. ત્યારે આ તો બહુ મોટું કામ છે, સંસાર તરવાનું કામ છે. વગર નિર્ણય હાલે કેવી રીતે ચાલે?
જય શ્રી માતા સ્વામી ભગવાન જય.